એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ અમેરિકન સાહિત્યના એક મહત્ત્વના લેખક વિશે, જ્હોન ચીવર, જેમણે ખાસ કરીને ઉપનગરીય જીવનના ખાલી પાને વાચા આપી.
હા, એમને ઉપનગરોના ચેખોવ પણ કહે છે, નહીં?
બરાબર. એમની વાર્તાઓ જોઈએ તો મોટે ભાગે બહારથી સુખી દેખાતા મધ્યમવર્ગીય જીવનની અંદરની જે અશાંતિ છે, જે મૂંઝવણો છે, પેલી આધ્યાત્મિક શૂન્યતા, એને ખોતરી કાઢે છે.
અને એ કદાચ એટલું ધારદાર એટલે લાગે છે કારણ કે ચીવરના પોતાના જીવનના સંઘર્ષો પણ હતા. મદ્યપાન, ડિપ્રેશન, એમની જાતીયતા સાથેનો એમનો જે ગજગ્રાહ હતો, આ બધું જ જાણે એમની કલમમાં પડઘાય છે.
પણ આજે આપણે જે કૃતિ પર વાત કરવાના છીએ, ફોલ્કનર, જે 1977માં આવી, એ ચીવરના જે સામાન્ય વિષયો હતા એનાથી થોડી અલગ છે. અહીં ઉપનગર નથી, પણ
જેલ છે, ફોલ્કનર સ્ટેટ પેનિટેન્શરી.
હા, છતાં એમના જે મૂળભૂત થીમ્સ છે, કેદ, મુક્તિ, માનવીય જોડાણ, એ બધા અહીં સૌથી તીવ્ર રીતે અને કદાચ સૌથી અંગત રીતે રજૂ થયા હોય એવું લાગે છે.
બિલકુલ. વિવેચકોએ પણ આને ચીવરનું એક શક્તિશાળી પુનરાગમન ગણાવેલું. લાંબા સમય પછી આવેલી અંગત સંઘર્ષોમાંથી જન્મેલી કૃતિ, અને એમાં અંધકારની વચ્ચે ક્યાંક અણધારી કૃપાનો ઉદય દેખાય છે.
તો આજનો આપણો હેતુ એ જ છે કે આ જેલની દિવાલોની અંદર ઇઝેકિયલ ફેરાગટની જે સફર છે એને સમજવાનો પ્રયાસ કરીએ, એની બહારની કેદ અને અંદરની મુક્તિની આખી જટિલ યાત્રા. ચાલો શરૂ કરીએ.
તો કથાનો નાયક છે ઇઝેકિયલ ફેરાગટ. ઉંમર 48 વર્ષ, યુનિવર્સિટી પ્રોફેસર હતો, સારા પ્રતિષ્ઠિત કુટુંબમાંથી આવે છે. પણ આ બધી ઓળખ જાણે ભૂતકાળ બની જાય છે જે ક્ષણે તે ફોલ્કનર જેલમાં પ્રવેશે છે.
અને ગુનો?
ગુનો પોતાના સગા ભાઈ ઇબેનની હત્યા. અને આ કેમ થયું? તો એક તો ડ્રગ્સનો ઘેરો નશો હતો હેરોઇનનો, અને બીજું વર્ષોનો રોષ ભરેલો હતો મનમાં, એના કારણે આ ભયાવહ કૃત્ય થયું.
બાપરે.
જેલના દરવાજા એની પાછળ બંધ થાય છે અને બસ, એનું નામ, એનો હોદ્દો, એનો ભૂતકાળ બધું ભૂંસાઈ જાય છે. તે હવે ફક્ત એક નંબર છે, 7345082, એક એવું અસ્તિત્વ જેને એના ઇતિહાસથી જાણે વંચિત કરી દેવાયું હોય.
અને આ જેલ, ફોલ્કનર, એ પોતે જ વાર્તાનું એક જીવંત ધબકતું પાત્ર લાગે છે, નહીં? લોખંડના સળિયા, પેલું ભયંકર કોન્ક્રીટની દિવાલો,
અને હવામાં સતત ભળતી હિંસા અને હતાશાની ગંધ. ખબર છે, ચીવર એને એવી રીતે ચિત્રે છે જાણે નરકનો જ એક નાનકડો નમૂનો હોય.
અને અહીં જ મને લાગે છે વાર્તાનો મૂળ સંઘર્ષ શરૂ થાય છે, કે શું એક માણસ જેણે બધું જ ગુમાવી દીધું છે, જે શારીરિક અને માનસિક એમ બંને રીતે કેદમાં છે, વ્યસનની, અપરાધભાવની, સ્વધિક્કારની, તે ખરેખર મુક્તિનો કોઈ રસ્તો શોધી શકશે? આ પ્રશ્ન શરૂઆતથી જ મનમાં ઘૂમરાયા કરે છે.
બિલકુલ. અને ફેરાગટની જેલયાત્રાની શરૂઆત તો શારીરિક અને માનસિક યાતનાના ખપ્પરમાંથી પસાર થવા જેવી છે. તેને હેરોઇનની તલબ છોડવાની ભયાનક પ્રક્રિયામાંથી,
વિડ્રોઅલ જેને કહેવાય, હા
હા, એ વિડ્રોઅલમાંથી પસાર થવું પડે છે. ચીવરે તેનું જે વર્ણન કર્યું છે તે ખરેખર કંપારી છોડાવી દે તેવું છે. સતત ઉલટીઓ, વિચિત્ર ભ્રમણાઓ, શરીર અને મનનું અસહ્ય દર્દ.
ઓહ,
આ અનુભવ એને શારીરિક રીતે નશામાંથી મુક્ત તો કરે છે, પણ એની બૌદ્ધિક અસ્મિતા, એની સામાજિક ઓળખ જાણે સંપૂર્ણપણે ઓગળી જાય છે. એ ભાંગીને ભૂકો થઈ જાય છે. કહી શકાય કે આ એની શૂન્યાવસ્થા છે. અહીંથી કંઈક નવું શરૂ થઈ શકે અથવા તો સંપૂર્ણ વિનાશ પણ.
આ ભયાનક શારીરિક અને માનસિક કસોટી પછી જ્યારે એનું શરીર થોડું સ્થિર થાય છે, ત્યારે એ જેલના વાસ્તવિક જીવનનો સામનો કરવાનું શરૂ કરે છે. સેલ બ્લોક એફમાં, એક કઠોળ દુનિયામાં, તે પોતાની જાતને કેવી રીતે ગોઠવે છે, શું કરે છે?
શરૂઆતમાં તો એ જાણે પોતાના કોચલામાં જ ભરાઈ જાય છે. એક નિષ્ક્રિય નિરીક્ષક બનીને બધું જુએ છે. જેલની રોજિંદી ઘટમાળ, સાથી કેદીઓ, એમની વાતો સાંભળે છે. કોઈએ પત્નીની હત્યા કરી છે, કોઈ એની વૃદ્ધ માતાને યાદ કરીને રડે છે. એ જેલના અલિખિત કાયદાઓ, ટકી રહેવાની રીતો, આ બધું એ મૌન રહીને શીખે છે. આ સમયગાળો એક રીતે એના માટે અનુકૂલનનો છે, પણ એમાં એક ભાવનાત્મક શૂન્યતા છે. જાણે પોતાના અંદરના ઊંડાણમાં ડૂબેલો છે, બહારની દુનિયાથી અલિપ્ત.
પણ આ અલિપ્તતા લાંબી નથી ચાલતી, ખરું ને? કારણ કે માણસ ગમે તેવી પરિસ્થિતિમાં હોય, સંબંધો તો બંધાય જ છે. ફેરાગટને જીવનમાં પણ એવા સંબંધો આવે છે જે એની અંદરની દુનિયાને હચમચાવી નાખે છે, જાણે એને ફરી જીવંત કરે છે.
હા, અને એમાં સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંબંધ છે જોડી સાથેનો. જોડી એક યુવાન કેદી છે, દેખાવડો છે, ચપ્પલ છે, અને જેલના જીવનમાં ટકી રહેવા માટે જે આવડત જોઈએ એ બધી એનામાં છે.
અચ્છા.
તે ફેરાગટનો પ્રેમી બને છે, અને આ સંબંધ અત્યંત પ્રતિકૂળ ભયજનક વાતાવરણમાં ચોરી છુપીથી પાંગરે છે. ફેરાગટ માટે આ એક મોટો આંચકો છે, શું કહેવાય, એનામાં દબાયેલી લાગણીઓને જગાડે છે પ્રેમ, નિર્ભરતા, ઈર્ષા, અને આખરે વિશ્વાસઘાતનો કડવો અનુભવ પણ કરાવે છે. આ સંબંધ એના ભાવનાત્મક અને કદાચ અજાણતા જ એના આધ્યાત્મિક પુનર્જાગરણની ચાવી બની જાય છે.
એટલે એક તરફ આ નવો જોખમી પણ જીવંત સંબંધ, અને બીજી તરફ ભૂતકાળનો એક કડવો પડછાયો પાછો આવે છે. એની પત્ની માર્શિયા એને મળવા આવે છે. આ મુલાકાત પણ ફેરાગટ પર ઊંડી અસર છોડી જાય છે એમ મેં વાંચ્યું છે.
એ મુલાકાત તો જાણે ભાવનાત્મક ક્રૂરતાની એકદમ પરાકાષ્ઠા હતી. ખરેખર માર્શિયા એકદમ ઠંડા કલેજે ફેરાગટ પ્રત્યેનો પોતાનો તિરસ્કાર વ્યક્ત કરે છે. કહે છે કે તે તેને છોડી રહી છે.
ઓહ.
અને પછી સૌથી વધુ ઝેરીલો ઘા મારે છે. તે કહે છે કે તેણે તેમના દીકરાને મનોચિકિત્સક પાસે મોકલ્યો છે જેથી એના મનમાંથી પિતા માટેનો જે કંઈ પ્રેમ બચ્યો હોય ને એ પણ કાઢી નાખી શકાય.
બાપરે, આ તો ખૂબ જ ક્રૂર કહેવાય. આ સાંભળીને તો એમ જ લાગે કે આ મુલાકાતે ફેરાગટને સંપૂર્ણપણે તોડી નાખ્યો હશે.
એવું લાગે ખરું, અને એને આઘાત તો ખૂબ જ લાગે છે. એના શબ્દો એને મૂળસો તો હલાવી દે છે.
પણ શું આ વિનાશમાં જ ક્યાંક મુક્તિનું બીજ નથી રોપાયું? તમે શરૂઆતમાં કહ્યું એમ, ક્યારેક બંધન તોડવા માટે આવા આઘાત જરૂરી હોય છે.
આપે બહુ સાચી વાત પકડી. માર્શિયાના શબ્દો એને ભલે ઊંડી નિરાશામાં ધકેલી દે, પણ સાથે સાથે તે એના જૂના પોકળ અને ધંભી જીવન સાથેનો છેલ્લો અર્થપૂર્ણ નાતો પણ કાપી નાખે છે.
અચ્છા, એટલે એક રીતે મુક્તિ.
હા, એક રીતે. માર્શિયા એના ભૂતકાળના જીવનની ભાવનાત્મક કેદનું જીવતું જાગતું પ્રતીક હતી એમ કહી શકાય. આ મુલાકાત એ કેદમાંથી તેને જાણે બળજબરીથી મુક્ત કરે છે. આ પીડાદાયક મુક્તિ તેના ભવિષ્યના પુનર્જન્મ માટે, એક નવી શરૂઆત માટે અજાણતા જ રસ્તો બનાવી આપે છે.
જેલની અંદર ફેરાગટના બીજા કેદીઓ સાથેના સંબંધો પણ રસપ્રદ છે. ચીવર એ બતાવે છે કે આ નરક જેવી જગ્યામાં પણ માનવતાના અંશો કેવી રીતે ટકી રહે છે, ભલે ને વિચિત્ર સ્વરૂપે હોય.
હા, એવા ઘણા પાત્રો છે, જેમ કે ચિકન નંબર 2, જે બહારથી હિંસક અને અણઘડ લાગે, પણ ક્યારેક એના મોઢેથી ડાહપણની વાત સરી પડે. અથવા પેલો ધકકડ, એક એવો કેદી જેની પત્ની એને દગો દે છે, છતાં એની પત્ની પ્રત્યેની એની અતૂટ શ્રદ્ધા અને પ્રેમ એક અજીબ પણ ઊંડા સ્નેહનું ઉદાહરણ પૂરું પાડે છે.
તો જોડી સાથેનો સંબંધ, માર્શિયાની મુલાકાત, બીજા કેદીઓ સાથેનો સંપર્ક, આ બધા અનુભવો પછી ફેરાગટ ક્યાં ઊભો છે? વાર્તા હવે કયો વળાંક લે છે?
વાર્તામાં એક બહુ વિચિત્ર, લગભગ સ્વપ્ન જેવો, શું કહેવાય, સરરિયલ પ્રસંગ આવે છે. એક ઉચ્ચ પદસ્થ કેથોલિક કાર્ડિનલ જેલની મુલાકાતે આવે છે.
કાર્ડિનલ જેલમાં?
હા, અને આખી ઘટના ધાર્મિક ધંભ અને દેખાડાથી ભરેલી લાગે છે. પણ આ મુલાકાતના નાટકીય દેખાવ પાછળ એક મોટો બનાવ બને છે. જોડી.
જોડી એ શું કરે છે?
જોડી, જે કદાચ વેદી સેવક તરીકે મદદ કરતો હોય છે, અથવા અમુક વર્ઝનમાં એવું છે કે કાર્પેટની ડિલિવરી કરતી વાનમાં છુપાઈને, ગમે તે રીતે એ જેલમાંથી ભાગી છૂટે છે.
ઓ, અચ્છા. અને ફેરાગટ? તે પાછળ રહી જાય છે?
હા, ફેરાગટ પાછળ રહી જાય છે. જેના પર તેણે પ્રેમ અને નિર્ભરતાનો આધાર રાખ્યો હતો એ જ તેને છોડીને ચાલ્યો જાય છે. આ એના માટે બહુ મોટો વિશ્વાસઘાત કહેવાય.
ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હશે.
ચોક્કસ. ફેરાગટનું દિલ તૂટી જાય છે, તે છેતરાયાનો અનુભવ કરે છે. જોડીનું ભાગી જવું તેના માટે અંગત રીતે ભલે દુઃખદ હોય, પણ તે તેને એક કઠોર સત્ય શીખવે છે. મુક્તિ માટે બીજા કોઈ પર આધાર રાખી શકાય નહીં, એ રસ્તો જાતે જ કંડારવો પડે. આ ઘટના પછી થોડા સમયે જેલમાં બળવો ફાટી નીકળે છે. ચારે તરફ હિંસા, અંધાધૂંધી. પણ હવે ફેરાગટ આ બધું એક જુદી જ અલિપ્ત નજરે જુએ છે. તેનું ધ્યાન હવે બહારની અરાજકતા પર નથી, પણ પોતાની મુક્તિની સંભાવના પર કેન્દ્રિત થાય છે.
અને તેની મુક્તિનો માર્ગ પણ એટલો જ અણધાર્યો અને નાટકીય રીતે ખુલે છે જેટલું તેનું જેલમાં આવવું હતું.
ખરેખર અત્યંત નાટકીય અને પ્રતીકાત્મક. ધ ફાર્ડ, હા, આવું જ નામ છે પાત્રનું. ચીવર વાસ્તવિકતાથી દૂર નથી ભાગતા. નામનો એક કેદી હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામે છે.
ઓહ!
ફેરાગટને અચાનક એક વિચાર સ્ફૂરે છે. તે બીજા કેદીની મદદથી મૃતકની લાશને પોતાના પલંગ પર ગોઠવી દે છે અને પોતે મૃતદેહ માટે વપરાતી લીલા રંગની દફન બેગમાં ભરાઈ જાય છે.
શું વાત કરો છો!
હા, જેલના કર્મચારીઓ તેને મૃતક સમજીને બેગ સાથે બહાર લઈ જાય છે અને જેલની બહાર ઘાસ પર ફેંકી દે છે. એ થેલીની અંદરની સફર, અંધારું, ગૂંગળામણ, ભય, જાણે ગર્ભમાં પાછા ફરવાનો અનુભવ હોય.
અને પછી એ થેલીમાંથી બહાર આવે છે, એ ક્ષણ કેવી હશે? એ પુનર્જન્મ જેવી જ હશે ને?
બિલકુલ, એ ક્ષણ ખરા અર્થમાં પુનર્જન્મની છે. તે સંઘર્ષ કરીને થેલીમાંથી બહાર નીકળે છે, જેલના કપડાં ફાડીને ફેંકી દે છે, મૃતકના પહેરેલા કપડાં પોતે પહેરી લે છે અને નજીકના બસ સ્ટોપ તરફ ચાલવા માંડે છે.
અને હવે?
હવે તે કોણ છે, ક્યાં જશે, શું કરશે, કશું જ નિશ્ચિત નથી. તેનો ભૂતકાળ ભૂસાઈ ગયો છે, ભવિષ્ય અજાણ્યું છે, પણ તે ભયભીત નથી. નવલકથાના અંતિમ વાક્યો કહે છે કે તે પોતાના અસ્તિત્વના સાદા સત્યમાં શ્વાસ લેવાની ક્રિયામાં આનંદ અનુભવી રહ્યો છે. તે સંપૂર્ણપણે મુક્ત છે, કદાચ જીવનમાં પહેલીવાર.
આખી કથા સાંભળ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે ચીવર માટે કેદનો અર્થ ફક્ત જેલના સળિયા નથી. ફોલ્કનર જેલ તો એક ભૌતિક વાસ્તવિકતા છે, પણ ફેરાગટ જેલમાં આવતા પહેલાં પણ બીજી ઘણી અદૃશ્ય જેલોમાં કેદ હતો. એના લગ્નની, એના સામાજિક વર્ગની, એના વ્યસનની, એના અપરાધભાવની, ખરું ને?
તમે સાચું કહ્યું. સાચી મુક્તિ તો આ આંતરિક દિવાલો તોડવામાં છે.
અને આ આંતરિક મુક્તિ સાથે કૃપા અને ઉદ્ધારનો વિચાર પણ જોડાયેલો છે. પણ અહીં કૃપા કોઈ ધાર્મિક ચમત્કાર નથી એમ લાગે છે.
ના, બિલકુલ નહીં. તે કાર્ડિનલ જેવા ધર્મના ઠેકેદારો પાસેથી નથી આવતી. એ તો અણધારી રીતે માનવીય સંબંધોમાંથી જન્મે છે. જોડી સાથેના જોખમી પણ તીવ્ર પ્રેમમાં, કોઈ સાથી કેદીની અજાણી દયામાં, કે પેલી ભાગી છૂટવાની અચાનક આવેલી પ્રેરણામાં. અહીં ઉદ્ધાર એટલે કોઈ પરલોકની પ્રાપ્તિ નહીં, પણ પોતાની જાતને, પોતાના આત્માને ફરીથી પામવો, પોતાની માનવતાને પુનઃપ્રાપ્ત કરવી.
પ્રેમ પણ આ પુનઃપ્રાપ્તિમાં કેન્દ્ર સ્થાને છે એવું દેખાય છે. એક તરફ માર્શિયાનો ઠંડો, લાગણીહીન સંબંધ જે ભૂતકાળની કેદનું પ્રતીક છે, અને બીજી તરફ જોડી સાથેનો સંબંધ.
ભલે સમાજની દ્રષ્ટિએ અસ્વીકાર્ય હોય, જોખમી હોય અને અંતે વિશ્વાસઘાતમાં પરિણમે, પણ તે જીવંત છે, પ્રમાણિક છે. આ પ્રેમ જ ફેરાગટની અંદર વર્ષોથી સૂતેલી લાગણીઓ અને માનવતાને જગાડવાનું કામ કરે છે.
અને આખી નવલકથામાં ઓળખનો પ્રશ્ન પણ સતત ઘૂંટાતો રહે છે. પ્રોફેસર ફેરાગટ, પછી કેદી નંબર, પછી પ્રેમી, પછી ભાગેડુ.
બરાબર. ફેરાગટ જેલમાં પ્રવેશે છે ત્યારે તેની પ્રોફેસર તરીકેની ઓળખ છીનવાઈ જાય છે. તે એક નંબર બની જાય છે. પછી તે પ્રેમી બને છે, ટકી રહેવા સંઘર્ષ કરતો ઉત્તરજીવી બને છે, વિશ્વાસઘાતનો ભોગ બને છે અને છેવટે ભાગેડુ બને છે. પણ જ્યારે તે અંતે બધી જ જૂની ઓળખો, સારી અને ખરાબ ગુમાવી દે છે, ત્યારે જ કદાચ તે પહેલીવાર સાચા અર્થમાં પોતે બને છે.
ઓળખ સ્થિર નથી, પણ બનવાની પ્રક્રિયા છે.
હા, એ વાત ચીવર બહુ સૂક્ષ્મતાથી કહે છે.
શું?
ચીવર આ જેલની કથા દ્વારા બહારની દુનિયા, પેલો કહેવાતો સુસંસ્કૃત સમાજ, એના પર પણ કોઈ ટિપ્પણી કરી રહ્યા છે? મને લાગે છે કે હા, પરોક્ષ રીતે તે ઉચ્ચ મધ્યમ વર્ગના દંભ, તેમની ભાવનાત્મક શુષ્કતા અને નૈતિક પોકળતાને પણ એક પ્રકારની જેલ તરીકે જુએ છે. કદાચ ફોલ્કનર જેલની ક્રૂરતા અને હિંસામાં જે કાચી બેધડક પ્રામાણિકતા છે, તે બહારની દુનિયાના દેખાડા અને બનાવટીપણામાં નથી.
રસપ્રદ મુદ્દો છે. જેલમાં માણસ તેના કર્મોથી ઓળખાય છે, તેના સામાજિક મોભાથી નહીં.
બરાબર. આ પણ એક પ્રકારની કડવી સચ્ચાઈ છે.
ચીવરની ભાષા અને વર્ણન શૈલી પણ આ કથાના પ્રભાવને અનેક ગણો વધારે દે છે. એમની શૈલી વિશે શું કહી શકાય? એમણે કઈ રીતે લખ્યું છે?
ચીવરની ગદ્ય શૈલી ખરેખર અદ્ભુત છે. અહીં તે ત્રીજા પુરુષ મર્યાદિત દ્રષ્ટિકોણ વાપરે છે, એટલે કે વાર્તા ફેરાગટના ખભેથી એની નજરે કહેવાય છે. આનાથી શું થાય? વાચક સીધો જ ફેરાગટના મનોજગતમાં પ્રવેશે છે, એની પીડા, એની મૂંઝવણ એના આનંદને ખૂબ નજીકથી અનુભવે છે, જાણે આપણે પોતે જ એની સાથે જેલની કોટડીમાં હોઈએ.
અને એ ગદ્યની ભાષા એવા શું ખાસિયત છે? વાસ્તવિકતા અને કવિતાનું મિશ્રણ છે એવું કહેવાય છે.
હા, બિલકુલ. ખાસિયત એ છે કે ચેવર એક જ સમયે અત્યંત વાસ્તવિક અને કાવ્યાત્મક બની શકે છે. તે જેલની ગંદકી, ક્રૂરતા, શારીરિક દર્દનું એવું બારીક અને બેધડક વર્ણન કરે છે કે આપણને કમકમાટી છૂટી જાય. પણ એ જ શ્વાસમાં તે જેલની નાનકડી બારીમાંથી દેખાતા આકાશના ટુકડામાં, દિવાલ પર પડતા પ્રકાશના એક કિરણમાં કે પછી માનવીય સંબંધની કોઈ નાનકડી ક્ષણમાં અસાધારણ સૌંદર્ય અને માધુર્ય પણ શોધી કાઢે છે.
એટલે કદરૂપતા અને સૌંદર્ય, નિરાશા અને આશાનું સહઅસ્તિત્વ.
બરાબર. આ દ્વૈત જ નવલકથાનો આત્મા છે. તે બતાવે છે કે નરક જેવી જગ્યામાં પણ કૃપા અને સૌંદર્યની સંભાવના હંમેશા રહેલી છે.
પ્રતીકોનો ઉપયોગ પણ ઘણો થયો હોય એવું લાગે છે. ફોલ્કનર જેલ પોતે જ એક મોટું પ્રતીક છે, નહીં?
ચોક્કસ. ફોલ્કનર જેલ માત્ર સજા ભોગવવાની જગ્યા નથી, પણ એક કસોટી સ્થળ છે, જાણે દુનિયાનું નાનું રૂપ, એક એવી ભઠ્ઠી જ્યાં ફેરાગટના વ્યક્તિત્વનું શુદ્ધિકરણ થાય છે. અને એનું નામ પણ જુઓ, ફાલ્કન, શિકારી બાજ પક્ષી. કેટલો સૂચક છે, જે કેદ અને ઊંચી ઉડાન બંનેની શક્યતા દર્શાવે છે.
હા, બરાબર.
એ જ રીતે ફેરાગટનું ડ્રગ્સનું વ્યસન એ ખોટા ભ્રામક છુટકારા અને પોતાની જાતે ઊભી કરેલી કેદનું રૂપક છે. પેલી કાર્ડિનલની મુલાકાત સંસ્થાગત ધર્મની પોકળતા અને નિષ્ફળતા દર્શાવે છે, અને પેલી દફન કરવાની લીલી થેલી.
હા, એ તો ખરેખર ખૂબ શક્તિશાળી અને બહુસ્તરીય પ્રતીક છે.
સાચી વાત. એ એક જ સમય કબર પણ છે અને ગર્ભ પણ. એમાં ફેરાગટનું જૂનું સ્વ મૃત્યુ પામે છે, તેનું ભૂતકાળ દફન થાય છે, અને એ જ થેલીમાંથી તે એક નવા અજાણ્યા ભવિષ્યમાં પુનર્જન્મ પામે છે. મૃત્યુ અને નવજીવનનું આનાથી વધુ સચોટ પ્રતીક શું હોઈ શકે?
આખી વાતચીત દરમિયાન ઘણા અવતરણો યાદ આવે છે જે આ કથાના મર્મને સચોટ રીતે પકડે છે. જેમ કે શરૂઆતમાં જ આવે છે પેલું.
હા, પેલું વાક્ય. તે 48 વર્ષથી પોતાની રૂચિઓ અને આદતોનો કેદી હતો, અને છેલ્લા 62 દિવસથી રાજ્યનો કેદી હતો. તેથી તેની કેદની ભાવના કોઈ નવીનતા ન હતી. કેટલી સ્પષ્ટતાથી કહેવાયું છે કે ભૌતિક કેદ પહેલાં પણ તે આંતરિક રીતે કેદ જ હતો.
અને જોડી સાથેના એના જટિલ પ્રેમ સંબંધ વિશે પણ એક સરસ અવલોકન છે.
હા, તેણે પોતાના ચરિત્રમાં પ્રેમની એવી ક્ષમતા શોધી કાઢી હતી જે હિંસક અને કાયર બંને હતી. પ્રેમ અહીં કોઈ શુદ્ધ આદર્શ રાગની નથી, પણ માનવીય નબળાઈઓ, જરૂરિયાતો અને ડર સાથે ગૂંથાયેલી એક જટિલ વિરોધાભાસી શક્તિ તરીકે રજૂ થયો છે.
અને અંતે જ્યારે તે મુક્ત થાય છે એ ક્ષણનું વર્ણન એ પણ ખૂબ જ અસરકારક છે.
તે એક માણસ હતો જે ચમત્કારિક રીતે પુનર્જન્મ પામ્યો હતો. તે આનંદ અનુભવી રહ્યો હતો. આ તેના અંતિમ પરિવર્તન અને મુક્તિની ચરમસીમા છે. ભવિષ્યની અનિશ્ચિતતા છે, પણ ડરને બદલે તેના અસ્તિત્વના સાદા સત્યનો આનંદ છે. આ જ સાચી કૃપા છે કદાચ.
ખરેખર ફોલ્કનર આપણને જેલના જીવન વિશેની વાર્તા કરતાં ઘણું વધારે કહે છે. તે માનવ આત્માની ગહન યાત્રા છે, તેના પતન અને પુનરુત્થાનની કથા છે.
હા, તે આપણને યાદ અપાવે છે કે સાચી મુક્તિ કદાચ બાહ્ય સંજોગો બદલવામાં નથી, પણ પોતાની અંદર રહેલી કેદને ઓળખીને તેને તોડવામાં, સ્વસ્વીકૃતિમાં અને પ્રેમ કરવાની તથા પામવાની ક્ષમતામાં રહેલી છે.
અને એ પણ કે માનવ આત્મા અંધકારના ગમે તેટલા ઊંડાણમાં કેમ ન હોય, પ્રકાશ તરફનો માર્ગ હંમેશા ખુલ્લો હોય છે, જો તે અણધારી જગ્યાએ મળતા પ્રેમ અને જોડાણને સ્વીકારવા તૈયાર હોય. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.